એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે બિનો અમેરિકામાં અને વિશ્વભરમાં ઘણી ચર્ચા જગાવી છે, તાનેહિસી કોટ્સ દ્વારા લખાયેલું મારા અને દુનિયાની વચ્ચે.
હા, ખરેખર આ પુસ્તક ખૂબ જ શક્તિશાળી છે. ભલે તે અમેરિકન પરિપ્રેક્ષ્યમાં લખાયું હોય, પણ એમાં જે મુદ્દા ઉઠાવ્યા છે ને, જેમ કે સમાજની વ્યવસ્થાઓ જ કેવી રીતે ભેદભાવ ઊભો કરે છે, ઇતિહાસ વર્તમાનને કેવી રીતે ઘડે છે, અને ઓળખ, ન્યાય, આ બધા સવાલો આપણને પણ વિચારતા કરી દે એવા છે.
અને એની લખાવટની જે શૈલી છે એ પણ કેટલી અંગત છે. જાણે એક પિતા પોતાના કિશોર દીકરાને પત્ર લખી રહ્યા છે.
બરાબર.
અને તેને દુનિયાની, ખાસ કરીને અમેરિકામાં અશ્વેત હોવાની વાસ્તવિકતાઓ સમજાવી રહ્યા છે. એ કોઈ આશાના ખોટા દિલાસા નથી આપતા, પણ
ના ના બિલકુલ નહીં,
પણ વાસ્તવિકતાને સમજવા અને સભાન થવા પર ભાર મૂકે છે.
હા, અને એ જ વસ્તુ તેને વધુ પ્રભાવશાળી બનાવે છે મને લાગે છે. લેખક વિશે વાત કરીએ, તાનેહિસી કોટ્સ એ અમેરિકાના જાણીતા લેખક અને પત્રકાર છે. ધી એટલાન્ટિક જેવા પ્રતિષ્ઠિત મેગેઝિન માટે લખે છે. એમના લેખો બહુ જ ચર્ચાયા છે.
હા, પેલો લેખ ધ કેસ ફોર રિપરેશન્સ, ગુલામી અને એના લાંબા ગાળાના આર્થિક પ્રભાવો પર જે ચર્ચા છેડી હતી
એ જ. અને એમને પેલી પ્રતિષ્ઠિત મેકઆર્થર ફેલોશિપ પણ મળેલી છે, જેને લોકો જીનિયસ ગ્રાન્ટ કહે છે. અને એમનું પોતાનું જીવન જુઓ તો એ પણ એમના લેખનને ઘડે છે. એમનો ઉછેર બોલ્ટીમોરમાં થયો.
બોલ્ટીમોર એટલે પેલું ફ્રેડી ગ્રેવાળું?
હા, એ જ, જે પછી પોલીસ કસ્ટડીમાં મૃત્યુ માટે સમાચારોમાં આવ્યું હતું. એમના પિતા પોતે ભૂતપૂર્વ બ્લેક પેન્થર સભ્ય હતા, એટલે એ ક્રાંતિકારી અશ્વેત ચળવળનો પ્રભાવ. અને અભ્યાસ કર્યો હોવર્ડ યુનિવર્સિટીમાં, જે ઐતિહાસિક રીતે અશ્વેત વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વની સંસ્થા છે. પુસ્તકમાં એનો ઉલ્લેખ ધ મેક્કા તરીકે કરે છે.
એટલે એમના લખાણમાં આપણને બધું ભેગું જોવા મળે. શેરી હિંસાનો ડર, પછી પેલી બૌદ્ધિક જાગૃતિનો રોમાંચ, મુખ્ય પ્રવાહ મીડિયામાં કામ કરવાના અનુભવો અને લેખક તરીકેની સફળતા, આ બધા સ્તરો એક સાથે.
બરાબર. આ મિશ્રણ જ એમના અવાજને એનો વિશિષ્ટ બનાવે છે. એ અંગત અનુભવોને ઇતિહાસના ઊંડા વિશ્લેષણ સાથે અને સમાજ પર તીખી ટિપ્પણી સાથે જોડી દે છે. એમના પર જેમ્સ બાલ્વિનનો પણ ઘણો પ્રભાવ છે, બીજા એક પ્રખ્યાત અશ્વેત લેખક,
જેમણે પણ પત્ર શૈલીમાં લખ્યું હતું. નહીં,
હા, એ જ. કોટ્સની વાતમાં વજન એટલે લાગે છે કારણ કે તે એમના પોતાના ઊંડા સંઘર્ષ અને અભ્યાસમાંથી, અનુભવમાંથી આવે છે.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? મતલબ શું કહેવા માંગે છે લેખક?
જુઓ, પુસ્તકનો કેન્દ્રીય તર્ક બહુ સીધો અને સચોટ છે. કોટ્સ એવી દલીલ કરે છે કે જેને અમેરિકન સ્વપ્ન કહેવાય છે ને,
હા, ધી અમેરિકન ડ્રીમ, સફળતા, સમૃદ્ધિ, સુખ,
હા, એ બધું, એ સુંદર ચિત્ર એ ખરેખર તો અશ્વેત લોકોના શરીરોના ભોગે, એમના શોષણ અને એમની લૂંટ, પ્લન્ડર શબ્દ વાપરે છે, એના પર ઊભું થયું છે અને ટકી રહ્યું છે.
ઓ, એટલે કે જે સમાજ પોતાને લોકશાહી અને સમાનતાવાદી ગણાવે છે એના પાયામાં જ ભેદભાવ અને હિંસા છે, એવું?
હા, કોટ્સ બરાબર એ જ કહે છે. એમના મતે શ્વેત સર્વોપરિતા એટલે કે ગોરા લોકો જ શ્રેષ્ઠ છે અને એમનું જ વર્ચસ્વ હોવું જોઈએ, એવી વિચારધારા એ અમેરિકન સમાજનો કોઈ અપવાદ કે ભૂલ નથી,
પણ એનું મૂળભૂત તત્વ છે.
હા, એનું ફાઉન્ડેશન છે. એ ભાર મૂકીને કહે છે કે જાતિવાદ એટલે કે રેસિઝમ એ ફક્ત લોકોના મનમાં રહેલો પૂર્વગ્રહ નથી, પણ એ શારીરિક હિંસા અને આર્થિક શોષણની એક આખી સિસ્ટમ છે.
આ સમજવું બહુ જ મહત્વનું છે. એટલે જાતિવાદ એ ખાલી વ્યક્તિગત વર્તનનો સમાહાલ નથી,
ના ના,
પણ આખી સામાજિક અને રાજકીય વ્યવસ્થાનો ભાગ છે.
બિલકુલ. એક ગુલામીના સમયથી શરૂ કરીને છેક આજના સમયમાં જે સામૂહિક કેદ છે, એટલે કે માસ ઇન્કાર્સરેશન, જેમાં મોટા પ્રમાણમાં અશ્વેત લોકોને જેલમાં પૂરી દેવાય છે, ત્યાં સુધી આ શોષણની એક લાંબી અતૂટ કડી એ બતાવે છે.
અને પુસ્તકનો હેતુ એમના દીકરા સમોરીને આ કડવી વાસ્તવિકતા માટે તૈયાર કરવાનો છે.
હા,
પણ આ પત્ર દ્વારા એ બીજા કોની સાથે વાત કરી રહ્યા છે? ખાલી દીકરા સાથે જ?
આમ તો પ્રાથમિક રીતે સમોરી સાથે, પણ આમ જુઓ તો આડકતરી રીતે એ આખા અમેરિકા સાથે વાત કરી રહ્યા છે, ખાસ કરીને એવા લોકો સાથે જે આ ઇતિહાસથી કાં તો અજાણ છે અથવા એને સ્વીકારવા તૈયાર નથી.
એટલે આ પુસ્તક એક સાથે ઘણું બધું છે, સંસ્મરણ, ઇતિહાસનો પાઠ, સમાજ પર ટીકા,
અને એક પિતાનો પોતાના દીકરાને દુનિયા સમજાવવાનો પ્રયાસ, બધું જ.
પણ એ કોઈ આશાવાદી સંદેશ નથી આપતું એમ લાગે છે. સત્યનો સામનો કરવાની વાત કરે છે.
હા, એ જ. એ ખોટી આશાને બદલે સ્પષ્ટ દ્રષ્ટિ, સભાનતા પર ભાર મૂકે છે. એ કહે છે કે સંઘર્ષ તો અનિવાર્ય છે, પણ એ સંઘર્ષમાં પણ સુંદરતા, જ્ઞાન અને ગૌરવ શોધી શકાય છે. વાસ્તવિકતા જાણીને એની સાથે પૂરી પ્રામાણિકતાથી જીવવું, એ જ મહત્વનું છે.
ચાલો તો પુસ્તકની આ સફરને થોડી વધુ નજીકથી જોઈએ. ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તમે કહ્યું, તો પહેલો ભાગ શેના વિશે છે, કેવી રીતે શરૂઆત કરે છે?
પહેલો ભાગ એ જાણે બાળપણની યાદો અને ભયની દુનિયામાં પ્રવેશ જેવો છે. કોટ્સ બાલ્ટીમોરમાં એમના બાળપણની વાત કરે છે. ત્યાં સતત ડરનું વાતાવરણ હતું.
ડર? શેનો ડર?
શેરીઓમાં હિંસાનો ડર, પોલીસનો ડર. એમને નાનપણથી જ અહેસાસ થાય છે કે એમનું અસ્તિત્વ એમના શરીરમાં છે, અને આ અશ્વેત શરીર હંમેશા નબળું છે, જોખમમાં છે.
આ શરીર પરનો ભાર એ બહુ મહત્વનો લાગે છે. મતલબ ખાલી ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નહીં, પણ એક પોલિટિકલ રિયાલિટી.
એકદમ સાચું. અને આ ભયની દુનિયાની સામે એ પેલું ધ ડ્રીમ એટલે કે અમેરિકન સ્વપ્નનું ચિત્ર મૂકે છે, પેલું સુંદર ઉપનગરીય જીવનનું સ્વપ્ન જે ટીવી પર દેખાય છે.
હા હા.
કોટ્સ કહે છે કે આ સ્વપ્ન એ લોકો ભોગવે છે જેઓ પોતાને શ્વેત માને છે, અને એ એટલા માટે શક્ય બને છે કારણ કે તે અશ્વેત શરીરોની લૂંટ અને ઇતિહાસની અજ્ઞાનતા પર ટકેલું છે.
અને શાળાઓ, સ્કૂલનો એમનો અનુભવ કેવો રહ્યો?
શાળાઓને તો એ એવી જગ્યા તરીકે જુએ છે જ્યાં અશ્વેત બાળકોના શરીરોને કાબૂમાં રાખવાનો પ્રયાસ થાય છે. એમને ડ્રીમર્સ એટલે કે શ્વેત સમાજના નિયમો શીખવવામાં આવે છે. એ આ શિસ્ત સામે સતત સંઘર્ષ અનુભવતા હતા.
પછી બીજા ભાગમાં આ ભય અને નિયંત્રણની દુનિયામાંથી એ જ્ઞાન અને જાગૃતિ તરફ વળે છે, ખાસ કરીને હોવર્ડ યુનિવર્સિટીમાં, નહીં?
હા, બીજો ભાગ ધ મેક્કા તરીકે ઓળખાતી હોવર્ડ યુનિવર્સિટીના અનુભવ પર છે. એમના માટે આ બહુ પરિવર્તનકારી સમય હતો. ત્યાં એમને પહેલીવાર અશ્વેત સમુદાયની વિશાળ વિવિધતાનો અનુભવ થાય છે. આફ્રિકા, કેરેબિયન, અમેરિકા બધીથી આવેલા વિદ્યાર્થીઓ. ત્યાં એ ઇતિહાસ, સાહિત્ય, ફિલોસોફીમાં ડૂબી જાય છે. એમની બૌદ્ધિક આંખો ખુલે છે એમ કહી શકાય.
પણ આ જ્ઞાનની સાથે એક ઊંડો આઘાત પણ જોડાયેલો છે. પ્રિન્સ જોન્સની હત્યા, આ ઘટના પુસ્તક માટે આટલી કેન્દ્રીય કેમ બની જાય છે?
પ્રિન્સ જોન્સ હોવર્ડમાં કોર્ટ્સના સિનિયર હતા, એકદમ તેજસ્વી, સારા ઘરના યુવાન. એમની પાસે બધું જ હતું જે સફળતા માટે જરૂરી ગણાય. પણ એક પોલીસ અધિકારી દ્વારા એમની કોઈ દેખીતા કારણ વગર હત્યા કરવામાં આવે છે.
ઓ,
આ ઘટના કોર્ટ્સને હચમચાવી દે છે.
કારણ કે
એ પેલો ભ્રમ તોડી નાખે છે કે જો તમે ભણેલા ગણેલા હો, યોગ્ય વર્તન કરો, તો તમે સુરક્ષિત છો, એવું.
બરાબર, એ જ.
પ્રિન્સ જોન્સની હત્યા એ વાતનું ક્રૂર ઉદાહરણ બની જાય છે કે અમેરિકન સિસ્ટમમાં અશ્વેત શરીર માટે વ્યક્તિગત યોગ્યતા કે સિદ્ધિઓ કરતા ચામડીનો રંગ વધુ મહત્વનો છે. રાજ્ય દ્વારા થતી હિંસા ગમે ત્યારે ગમે તેના પર આવી શકે છે, કોઈ ગેરંટી નથી. આ આઘાત કોર્ટ્સની દલીલનો મુખ્ય આધાર બને છે.
ખરેખર હૃદય દ્રાવક છે. તો ત્રીજો ભાગ આ અનુભવોને કેવી રીતે આગળ લઈ જાય છે?
ત્રીજો ભાગ પિતૃત્વ, જવાબદારી અને આ કડવી વાસ્તવિકતા સાથે જીવતા શીખવા પર છે. હવે કોર્ટ્સ પોતે પિતા છે, અને પોતાના પુત્ર સમોરીને આ દુનિયામાં કેવી રીતે ઉછેરવો એની ચિંતા અને સંઘર્ષે અનુભવે છે.
એક પિતા તરીકે એને બચાવવાની પેલી સહજ ઈચ્છા હોય, અને સાથે એ જાણકારી કે સંપૂર્ણ સુરક્ષા તો શક્ય જ નથી, આ બે વચ્ચેનો તણાવ હશે નહીં?
ચોક્કસ. એક ઘટના વર્ણવે છે સિનેમા થિયેટરની, જ્યાં એક શ્વેત સ્ત્રી એમના દીકરાને ધક્કો મારે છે, અને કોટ્સનો જે ગુસ્સો અને લાચારીનો ભાવ છે એ આ સતત રહેતા ભયનું પ્રતિબિંબ છે.
ઓ ગોડ.
આ ભાગમાં એ ધર્મ, રાષ્ટ્રભક્તિ કે પ્રગતિને નામે અપાતા ખોટા દિલાસાઓને નકારી કાઢે છે.
તો પછી એ પોતાના પુત્રને શું આપે છે? જો આશા નથી તો શું છે?
એને સભાનતા અને સંઘર્ષના સાધનો આપવા માંગે છે. દુનિયા જેવી છે તેવી તેને સમજવી, ઇતિહાસને યાદ રાખવો અને અન્યાય સામે લડવું, પણ કોઈ ભ્રમમાં રહ્યા વગર. એમનો ધ્યેય ડ્રીમર્સના દિલ બદલવાનો નથી, પણ પોતાના પુત્રને વાસ્તવિકતા છતાં ગૌરવપૂર્ણ અને પ્રામાણિક જીવન જીવવા માટે તૈયાર કરવાનો છે.
અને પુસ્તકના અંતમાં પેલી પ્રિન્સ જોન્સની માતા ડોક્ટર મેબલ જોન્સ સાથેની મુલાકાતનું વર્ણન છે. એનું શું મહત્વ છે?
એ મુલાકાત અત્યંત કરુણ અને બહુ જ મહત્વની છે. એ પોલીસ હિંસા જેવી મોટી અમૂર્ત વાતને એક માતાના ક્યારેય ન રૂજાતા દુઃખમાં એકદમ નક્કર બનાવી દે છે. એ જાણે અંતિમ પાઠ આપે છે. ભૂલશો નહીં, યાદ રાખો અને આ જ્ઞાન સાથે જીવો અને સંઘર્ષ કરો.
આ પુસ્તકમાં ઘણા બધા મહત્વને વિચારો ગૂંથાયેલા છે. ચાલો કેટલીક મુખ્ય થીમ્સ પર ધ્યાન આપીએ. મને લાગે છે કે પેલી અશ્વેત શરીરની થીમ તો એકદમ કેન્દ્રમાં છે.
ચોક્કસપણે. કોર્ટ્સ વારંવાર શરીર શબ્દ વાપરે છે. એ ખાલી દેહ નથી, પણ ઇતિહાસ, સમાજ અને રાજકારણનો ભોગ બનેલો, સતત જોખમમાં રહેલું અસ્તિત્વ છે.
હા,
એ સમજાવે છે કે અમેરિકાની સંપત્તિ અને સમૃદ્ધિ આ અશ્વેત શરીરોની મફત મજૂરી એટલે કે ગુલામી અને સતત ચાલતી લૂંટ, પ્લન્ડર પર જ બની છે.
આ લૂંટ એટલે શું? ખાલી પૈસાની લૂંટ?
ના, એનાથી ઘણું વધારે. ખાલી ભૌતિક સંપત્તિની ચોરી નહીં, પણ ગૌરવની લૂંટ, સુરક્ષાની લૂંટ, તકોની લૂંટ, બધું જ.
અને એની સામે પેલું ધ ડ્રીમ, અમેરિકન સ્વપ્નનો ખ્યાલ.
હા, જેને કોર્ટ્સ એક સુંદર પણ ખતરનાક ભ્રમ કહે છે. આ સ્વપ્ન ટકી રહેવા માટે ઇતિહાસને ભૂલવો પડે છે, ખાસ કરીને અશ્વેત લોકોની પીડા અને શોષણને નજરઅંદાજ કરવું પડે છે. આ સ્વપ્ન એક પ્રકારની ઇરાદાપૂર્વકની અજ્ઞાનતા પર ટકેલું છે. આપણે આસપાસ પણ જોઈએ છીએ ને ઘડીવાર કેવી રીતે સમાજની પ્રચલિત વાર્તાઓ અપ્રિય સત્યો પર પડદો પાડી દે છે.
સાચી વાત છે. ત્રીજો મહત્વનો મુદ્દો જાતિ, કે એ કુદરતી નથી પણ સામાજિક રચના છે.
હા, આ બહુ જ મહત્વનો વિચાર છે. કોર્ટ્સ કહે છે જાતિ એ જાતિવાદનું સંતાન છે, પિતા નહીં.
આનો અર્થ શું થાય?
આનો અર્થ એ કે પહેલા લોકો વચ્ચે ભેદભાવ શરૂ થયો, શોષણ શરૂ થયું, અને પછી એને યોગ્ય ઠેરાવવા માટે જાતિ જેવી કેટેગરી બનાવવામાં આવી. એ કોઈ બાયોલોજિકલ હકીકત નથી, પણ સત્તા ટકાવી રાખવાનું એક સાધન છે.
ઓકે,
આ વાત કોઈપણ સમાજમાં થતા ભેદભાવને સમજવા માટે ઉપયોગી છે મને લાગે છે.
અને છેલ્લે પેલું આશાને બદલે સંઘર્ષ અને સભાનતા પર ભાર મૂકવાની વાત, આ થોડું નિરાશાજનક નથી લાગતું?
કદાચ પહેલી નજરે લાગે, પણ કોર્ટ્સનો મુદ્દો અલગ છે. એ કહે છે કે પ્રગતિની સરળ વાર્તાઓ અને આંધળો આશાવાદ આપણને વાસ્તવિકતાનો સામનો કરતા રોકે છે. સાચી તાકાત વાસ્તવિકતાને સ્પષ્ટપણે જોવામાં અને અન્યાય સામે સતત સંઘર્ષ કરવામાં છે, ભલે પરિણામની કોઈ ગેરંટી ન હોય. આ સંઘર્ષમાં જ અર્થ અને ગૌરવ છે. નિષ્ક્રિયતા નહીં, પણ જાગૃત રહીને લડત આપવી.
આ પુસ્તકમાં કેટલીક પંક્તિઓ કે વિચારો એવા છે જે ખરેખર મનમાં ચોંટી જાય, જેમ કે પેલો વિચાર કે અમેરિકન સમૃદ્ધિનો આધાર શોષણ છે.
હા, જેમ કે કહે છે ધ ડ્રીમ આપણી પીઠ પર ટકેલો છે, અથવા પેલી કઠોર પણ સત્ય વાત, અમેરિકામાં અશ્વેત શરીરનો નાશ કરવો પરંપરાગત છે, તે વારસો છે.
બાપરે,
આ વાક્યો સીધા જ દેશની પ્રગતિ અને એક સમુદાયની પીડા વચ્ચેનો સંબંધ ઉજાગર કરે છે.
અને જાતિની રચના વિશેનો પેલો વિચાર,
જાતિ એ જાતિવાદનું સંતાન છે, પિતા નથી. આ ફરી યાદ અપાવે છે કે ભેદભાવનું મૂળ લોકોના કથિત અલગ હોવામાં નથી, પણ સત્તા અને શોષણની વ્યવસ્થામાં છે.
પોતાના પુત્રને તે જે કહે છે તે પણ ઘણું માર્મિક છે, નહીં?
હા, પેલું હું નથી ઈચ્છતો કે તું તારા પોતાના સ્વપ્નમાં ઉતરી જાય. હું ઈચ્છું છું કે તું આ ભયાનક અને સુંદર દુનિયાનો સભાન નાગરિક બને. બરાબર,
વાસ્તવિક સ્વીકૃતિની વાત.
તો આ પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ? મતલબ આપણા જીવનમાં એની શું ઉપયોગીતા હોઈ શકે?
મને લાગે છે કે સૌથી પહેલી વાત તો પેલી વિવેચનાત્મક સભાનતા, ક્રિટિકલ કોન્શિયસનેસ વિકસાવવાની છે. આપણી આસપાસ જે થઈ રહ્યું છે તેને માત્ર ઉપરછલ્લી રીતે નહીં, પણ એના મૂળમાં શું છે, એના કારણો, ઇતિહાસ, સામાજિક વ્યવસ્થાઓ, એ બધા સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરવો.
અને કદાચ પોતાના વિશેષાધિકારો અથવા એના અભાવ વિશે વધુ જાગૃત થવું.
બરાબર, જો આપણે એવા સમુદાયમાંથી આવીએ છીએ જેણે ઐતિહાસિક રીતે અન્યાય સહન કર્યો છે, તો આ પુસ્તક એક પ્રકારનું સમર્થન આપી શકે છે. અને જો આપણે વધુ સુવિધાયુક્ત સ્થિતિમાં હોઈએ તો તે આપણને સમજવામાં મદદ કરી શકે કે આ સુવિધાઓ કદાચ બીજા કોઈના ભોગે મળી હોઈ શકે છે.
હા,
અને પ્રણાલીગત અન્યાયમાં આપણી પણ જાણે અજાણે ભૂમિકા હોઈ શકે છે.
શૈક્ષણિક રીતે પણ એનું મહત્વ છે ને, ખાસ કરીને ઇતિહાસ કેવી રીતે ભણાવવામાં આવે છે તે અંગે. હા બિલકુલ, તે આપણને શીખવે છે કે ઇતિહાસના સરળ અને ગૌરવપૂર્ણ વર્ણનો પર સવાલ ઉઠાવવા જોઈએ. સત્ય ઘણીવાર જટિલ અને અપ્રિય હોય છે, અને તે HBCUs જેવી સંસ્થાઓનું મહત્વ પણ સમજાવે છે. પેલી ઐતિહાસિક રીતે અશ્વેત કોલેજો અને યુનિવર્સિટીઓ, જે કોર્ટ્સ જેવા અનેક લોકો માટે જ્ઞાન અને સમુદાયનું કેન્દ્ર બની હતી.
અને કદાચ સૌથી અગત્યનું, તે આપણને અન્યાય અને ભેદભાવ જેવા મુદ્દાઓ પર વધુ પ્રામાણિક અને ખુલ્લી વાતચીત કરવા માટે પ્રેરે છે, પછી તે પરિવારમાં હોય કે સમાજમાં.
ચોક્કસ, બાળકો સાથે પણ આ મુશ્કેલ વિષયો પર એમની ઉંમર પ્રમાણે વાત કરવી જરૂરી છે. એમને દુનિયાની કઠોર વાસ્તવિકતાઓથી ખાલી બચાવવાને બદલે તેને સમજવા અને તેનો સામનો કરવા માટે સજ્જ કરવા, એ વધુ મહત્વનું છે.
સાચી વાત છે. આ પુસ્તક વાંચ્યા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે તે છે પેલી સ્પષ્ટપણે જોવાની હિંમત. આરામદાયક જૂઠાણા કે ભ્રમણાઓમાં રહેવાને બદલે વાસ્તવિકતા ભલે ગમે તેટલી અપ્રિય હોય તેનો સામનો કરવો. અને એ વિચાર કે જાતિવાદ એ માત્ર માનસિકતા નથી પણ શરીર પર થતો એક ભૌતિક હુમલો છે, એ ખૂબ જ શક્તિશાળી લાગ્યો મને.
અને મારા માટે પેલું ઇતિહાસ કેવી રીતે જીવંત છે અને વર્તમાનને સતત ઘડી રહ્યો છે એ સમજ ખૂબ મહત્વની રહી. કોર્ટ્સ જેને લૂંટનો વારસો કહે છે, એ વિચાર ખાલી અમેરિકા પૂરતો સીમિત નથી.
ખારું,
કોઈપણ સમાજમાં ભૂતકાળના અન્યાયોની અસર વર્તમાનની અસમાનતાઓમાં જોઈ શકાય છે. આ પુસ્તક આપણને એ જોવાની દ્રષ્ટિ આપે છે. અને હા, પેલી આશાના બદલે સંઘર્ષમાં અર્થ શોધવાની વાત એ પણ વિચારતા કરી દે તેવી છે.
આપણે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપન કરીએ, શું કહો છો?
હા જરૂર, કદાચ આપણે એ વિચારી શકીએ કે આપણા સમાજમાં જે પ્રચલિત મોટી વાર્તાઓ છે, પછી તે રાષ્ટ્રીય ગૌરવની હોય કે વિકાસની, તે આપણી સમજને કેવી રીતે ઘડે છે અને કયા સત્યોને કદાચ છુપાવે છે. આ પ્રચલિત વાર્તાઓ પર સવાલ ઉઠાવવાનો અને એની પાછળની વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરવો કેટલો જરૂરી છે. અથવા બીજો એક વિચાર, જો આપણે ઇતિહાસને માત્ર વિજયગાથા તરીકે નહીં પણ તેમાં થયેલા શોષણ અને લૂંટના દૃષ્ટિકોણથી પણ જોઈએ, તો આપણી પોતાની ઓળખ અને સમાજ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ શકે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.